તારીખ 11/8/1990 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 497 અને 498 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 197
શ્રી મદ્રાજચંદ્ર ગ્રંથ પત્ર 497 મોરબીના ધારશીભાઈ ઉપરનો પત્ર છે. ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે તેવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે. જાગૃતિનો વિશેષ હેતુ છે. અને કોઈ પત્ર લખ્યો છે એના ઉત્તરમાં લખે છે કે ઉપદેશની તમને આકાંક્ષા રહ્યા કરે છે તો તેવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે. ઉપદેશ એટલે આત્માના પરિણામમાં સુધાર થાય એવી આકાંક્ષા, એને ઉપદેશની આકાંક્ષા કહે છે. મારા પરિણામ જે કંઈ વર્તમાન સ્થિતિમાં છે એમાં જે દોષનો ભાગ છે એ મને અહિતકર છે, દુઃખદાયી છે, તેથી મને ન હો એવો કોઈ હું બોધ ગ્રહણ કરું, અંગીકાર કરું કે જેને લઈને મને દુઃખ ન થાય, દોષ થાય ન થાય એટલે કે દુઃખ ન થાય. દુઃખ અને દોષ તો આનો અવિનાભાવી છે. એ મુમુક્ષુ જીવને હિતકારી છે અથવા સુખકારી છે. આકાંક્ષા જગતના પદાર્થોની પણ સંસારી જીવને રહે છે, પણ જે જીવને સંસારનો કિનારો નજીક આવ્યો છે એવા જીવની આકાંક્ષામાં આ તફાવત પડે છે. એને ગુણ ગ્રહણ કરવાની આકાંક્ષા રહે છે. બહુ શરૂઆતના એક પત્રમાં લખે છે શ્રીમદજી કે દુરંત અને અસાર કેવો છે સંસાર. અનંતકાળથી જેનો અંત નહીં આવ્યો હોવાથી અને મુશ્કેલીથી કઠિનતાથી એનો અંત આવતો હોવાથી દુરંત છે. દુષ્કરતાએ જેનો અંત આવે છે અને સાર વિનાનો છે, જેમાં કોઈ સાર નથી, એકાંતે દુઃખ છે. એવા સંસારમાં એક તો મનુષ્યપણું પામવું જ દુર્લભ છે, પણ મનુષ્યપણું પામ્યા પછી જીવ અનેક પ્રકારની આકાંક્ષાઓ પાછળ જીવન વ્યતીત કરે છે. ત્યારે એમણે એ વાત લખી ત્યાં કે ગુણ સહિત મનુષ્યપણું પામવું દુર્લભ છે. મનુષ્યપણું તો અસંખ્ય જીવો પ્રાપ્ત કરે છે, કરોડો અબજો અસંખ્ય જીવો મનુષ્યપણું પ્રાપ્ત કરે છે, પણ ગુણ સહિત મનુષ્યપણું પ્રાપ્ત કરવું એ બીજી વાત છે, જુદી વાત છે. કેમ કે જ્યારે ગુણ ગ્રહણ કરવા છે ત્યારે દોષનો ત્યાગ કરવો છે, દોષનો નાશ કરવો છે, એવી જેની આકાંક્ષા છે. આકાંક્ષા એટલે એવી અભિલાષા છે તે મુમુક્ષુ જીવને હિતકારી છે. એ મુમુક્ષુ જીવને સુખનું કારણ છે, આત્માના હિતનું કારણ છે. જાગૃતિનો વિશેષ હેતુ છે. આત્મજાગૃતિ હિત થાય એ વિષયની જે જાગૃતિ સાવધાની, એનો એ વિશેષ હેતુ છે, એ કારણ છે. કેમ કે ઉપદેશમાં તો એ જ વાત આવશે, આનું હિત કેમ થઈ રહ્યું છે અને કેવી રીતે મટે અને હિત થાય એ સંબંધીની જે જાગૃતિ સાવધાની માટે ઉપદેશની આકાંક્ષા છે. જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્યને આશ્રય ભક્તિનું બળ વધે છે તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે એટલે કે પરપદાર્થ પ્રત્યેની નિરસ્તા, પરપદાર્થ પ્રત્યેનો અમમત્વ ભાવ, મમત્વ ભાવનું ઘટવું, પરપદાર્થ પ્રત્યેની નિરસ્તા અને સત્પુરુષના આશ્રય અને સત્પુરુષની ભક્તિ બહુમાન એવા પરિણામ બળવાનપણે જેમ જેમ થાય છે, તીવ્રપણે જેમ જેમ થાય છે તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. આગળ પણ એ પત્રમાં એ વાત એમણે લખી છે કે ત્યાગ અને વૈરાગ્ય ખરું ખરા સ્વરૂપમાં પ્રગટે એટલે સાચા સ્વરૂપમાં પ્રગટે, સાચા સ્વરૂપમાં પ્રગટે એટલે આત્મહિતના લક્ષ્ય પ્રગટ થાય, લોકસંજ્ઞાવશ નહીં, પુણ્યના ફળની અભિલાષા માટે પણ નહીં. લોભ અને માન બે મુખ્ય હોય છે. લોભની અંદર એનું ફળ વૃદ્ધિ સિદ્ધિ, ભવિષ્યમાં દેવલોક પુણ્યના ફળ આવે એ અભિલાષા નહીં. અત્યારે લોકની અંદર ત્યાગ વૈરાગ કરતા મારી કીર્તિ થાય, મારું સ્થાન સારું થાય, લોકો મને સારી રીતે જોવે એ પણ નહીં. ફક્ત આત્મહિત થાય એવો જે લક્ષ્ય છે એને એનું ખરું સ્વરૂપ કહ્યું છે. ત્યારે જીવને સત્પુરુષના વચનનું અને સત્પુરુષની આજ્ઞા પાળવી એ એક ધર્મ છે. આજ્ઞા ધર્મ એટલે સત્પુરુષની આજ્ઞામાં રહેવું એ એક ધર્મ છે. મોક્ષ જીવનો એનું રહસ્ય સમજાય છે કે એમાં આત્મહિત કેવી રીતે રહેલું છે એનું રહસ્ય છે. વાત નિમિત્ત પ્રધાન હોવા છતાં ઉપાદાનની યોગ્યતા એમાં મુખ્ય છે. અરે થોડી વાત ચાલી હતી કે અહીંયા નિમિત્ત પ્રધાનતા દેખાતી હોય અને પોતાની અનુકૂળતા પ્રતિકૂળતા, નાની મોટી અનુકૂળતા પ્રતિકૂળતામાં નિમિત્તાધીનપણું પરિણમનમાં થતું હોય તો ત્યાં ન જુએ કે સામાન્ય બાબતમાં પણ, સામાન્ય કારણમાં પણ મારી વૃત્તિ નિમિત્તાધીન છે, ત્યાં નિમિત્તાધીનપણોનું મુખ્ય ન કરે. સત્પુરુષનો વિષય આવે તો કે આ તો નિમિત્તની વાત છે, ન્યાય સંપન્ન નથી. ન્યાય તો બે જગ્યાએ કરવો પડશે કે એક જગ્યાએ કરવામાં આવશે? હે, એ વાત ન્યાય સંપન્ન નથી એમ છે. મારું હિત કેવી રીતે થાય છે એ વાત તો એને સામાન્ય બુદ્ધિથી પણ સમજમાં આવવી જોઈએ. રોગ થાય શરીરનો, ડાક્ટર પાસે જવાનો વિકલ્પ ઉઠે ત્યાં નિમિત્તાધીન પણ નથી થતું કે થાય છે? ત્યાં તો નિમિત્તાધીન પણ ઘણું છે, દેહાર્થે છે. તો જે નિમિત્તાધીન પણ દેહાર્થે છે એનું સ્થાન તો એકવાર બદલ, આત્માર્થે એના સાચા નિમિત્ત તો સ્વીકાર કર એમ કહેવું છે. જ્યાં સુધી એટલી ફેરબદલી નહીં થાય નિમિત્તોમાં ત્યાં સુધી ઉપાદાનની વાત થોડી પણ સમજાય, કોઈ અંશે પણ સમજાય એ વાત બનતી નથી, કોઈ અંશે નથી સમજાતી. અહીંયા પણ એવી વાત લીધી કે જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ અને આશ્રય ભક્તિનું બળ વધે છે, એ ઉપાદાનનો વિષય થયો, તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. સત્પુરુષ એ તો પોતાના માર્ગે ચાલ્યા જાય છે, જે માર્ગે ચાલ્યા જાય છે એની વાત કરતા જાય છે, કોઈને કાંઈ લેતા દેતા નથી, પણ એની અંદર શું રહસ્ય છે, એનું સ્વરૂપ કેવું અદ્ભુત છે, એ વચનનું સ્વરૂપ જ અદ્ભુત અને અપૂર્વ છે, અપૂર્વ હિત એમાં સમાયેલું છે, એટલે એને વચનનું સ્વરૂપ અદ્ભુત અપૂર્વ કહ્યું. કોઈ કાળમાં હિત નથી થયું એવું હિત થયું છે, એટલે એનું સ્વરૂપ અદ્ભુત કહ્યું એવું ભાષે છે. જ્ઞાનમાં એવું ભાષ્યમાન થાય છે અને બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. બંધ નિવૃત્તિનો ઉપાય એટલે માર્ગ, બંધનથી છૂટવાનો માર્ગ છે, એ માર્ગ સહેજમાં સિદ્ધ થાય છે એટલે પ્રાપ્ત થાય છે, સહેજે સહેજે એની પ્રાપ્તિ થાય. જો આવી ભૂમિકામાં આવે તો એને સહેજે માર્ગની પ્રાપ્તિ થાય. હવે લખે છે કે પ્રત્યક્ષ સત્પુરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે. શું કહે છે કે જો પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ રહે, એમ નથી કહ્યું, પ્રત્યક્ષ સત્પુરુષના ચરણારવિંદનો યોગ રહે, એમ એના ચરણમાં નિવાસ કરે, એની ભક્તિ લીધી છે, બહુમાન લીધું છે. કેટલોક સમય સુધી રહે, કેમ કે બધો સમય રહેવો એ ઉદયવશ સંભવિત નથી, કેટલોક સમય રહે કેટલોક સમય ન રહે એવો પ્રકાર બને છે. ઉદય કાંઈ ને કાંઈ પ્રકારનો ઉભો થાય છે સંસારમાં, તો પછી વિયોગમાં પણ ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે. જો યથાર્થપણે સત્પુરુષના ચરણારવિંદમાં આત્મહિતાર્થે સત્સમાગમમાં સમય વ્યતીત કર્યો હોય તો એમનો યોગ ન હોય ત્યારે પણ ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિ, મને આશ્રય એમનો રહ્યા કરો, એવી ધારા બળવાન રહે છે. પરિણામ ફરી જાય છે એમ નથી કહેતા. સંયોગ હોય સત્પુરુષનો ત્યારે તો અમારા પરિણામ સારા રહે, વળી સત્પુરુષનો સંયોગ ન હોય ત્યારે અમારા પરિણામ પાછા માઠા થઈ જાય, બગડી જાય છે, સારા નથી રહેતા એમ નહીં. એવી રીતે એને યોગમાં આવેલો જીવ હોય છે કે વિયોગ થાય ત્યારે, યોગનો વિયોગ થાય ત્યારે પણ એને આશ્રય ભક્તિ ત્યાગ વૈરાગ આદિ બળવાનપણે પરિણામ રહે એમ રહે છે. જો એમ ન રહે તો એ તો માઠા દેશ કાળ સંગાદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગ આદિના બળમાં વધી શકતા નથી, અથવા મંદ પડી જાય છે, અથવા એ વૃત્તિનો સર્વથા નાશ દે છે. આવી પરિસ્થિતિ ઊભી થાય. જો એ બળવાન પરિણામે સત્સંગ ન સેવો હોય અને સત્સંગના અભાવમાં એવા પરિણામ બળવાન ન રહે તો અવશ્ય આ જે પરિસ્થિતિ છે દેશકાળ અને સંઘની, એ તો ઘણી વિચિત્ર છે. અથવા જે દેશકાળ અને સંઘ કરવા યોગ્ય નથી એનો સંઘ આવી પડે છે, એ સંઘ આવી જતા જીવને પરિણામની અંદર મંદતા આવી જાય છે, અથવા એ બળવૃદ્ધિગત થતું નથી, અથવા તો કોઈને એનો નાશ થઈ જાય છે, પરિણામ જ બગડી જાય છે, આવી સ્થિતિ આવે છે. માટે તમને જે ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે એ સારી વાત છે. વિયોગમાં પણ ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે એ સારી વાત છે એમ કેવું છે. એ એક જાતનું અહીંયા મુમુક્ષુ જીવને માર્ગદર્શન આપ્યું છે કે આ પ્રકારે એને રહેવો જોઈએ, હોવો જોઈએ, સત્સંગમાં અને સત્સંગના વિયોગમાં આ પ્રકારના પરિણામ હોવા ઘટે છે. ઉપદેશની આકાંક્ષા રહેવી એટલે આત્મહિતની આકાંક્ષા રહેવી. સત્સંગ ન હોય ત્યારે પણ આત્મહિત થાય એવી જાગૃતિ સતત રહ્યા કરવી એમ કહેવું છે. એનું નિમિત્ત ઉપદેશ છે. તો ઉપદેશ છે એ પ્રત્યક્ષ નથી પોતાને યોગ. શ્રીમદજી મુંબઈમાં બિરાજે છે, પોતે મોરબીમાં છે, તો પત્ર વ્યવહારથી સંગ કરે છે, સંપર્ક રાખે છે. વ્યવહાર જે રાખે છે એમાં પત્ર વ્યવહારથી રાખે છે અને એમાં પોતે માગણી કરે છે કે મારા આત્માને હિત થાય એવો કોઈ ઉપદેશ આપ અવારનવાર લખો એવી મારી ઈચ્છા છે. એટલે એમની ઉપદેશની આકાંક્ષા જોઈને આટલી વાત એમણે લખી. એક પુષ્કળ લખ્યું છે, તમારી ઉપદેશની આકાંક્ષા છે એ મુમુક્ષુની ભૂમિકામાં હિતકારી છે અને જાગૃતિનો વિશેષ હેતુ છે. સારી વાત છે અને અનુમોદન આપ્યું છે, પ્રેરણા આપી છે કે બરાબર છે. પછી સંયોગ અને વિયોગના પરિણામની થોડીક ચર્ચા કરી. કેવી યોગ્યતાવાળા મુમુક્ષુઓ એમના સમાગમમાં હતા એનો ખ્યાલ આવે એવું છે. એટલે સામાન્યપણે એમ થાય છે, પણ જો નિરસપણો મમત્વનો અભાવ આશ્રય ભક્તિ ભાવનામાં સત્પુરુષનો આશ્રય બને રહે તો સારું. એના માટે એના પરિણામ તીવ્ર આકાંક્ષાવાળા અને આતુર રહ્યા કરતા હોય શું તો એના એ પરિણામમાં ઓટ ન આવે, મંદ ન પડે. એ જાગૃતિ વિશેષ માગે છે, પણ એ સત્સંગ સારી રીતે ઘણી ભાવનાથી ઉપાયસો હોય તો પાછળ એની અસર રહે. સત્સંગમાં જ ઉપર છલ્લા પરિણામ રહ્યા હોય, અંદરની પરિણતિ બીજી રીતે કામ કરતી હોય શું તો એમાં ઓટ આવતા વાર લાગતી નથી. પછી તો જેવો ઉદય હોય છે એ પ્રકારે જીવના પરિણામ તીવ્ર થઈ જાય છે. હા, સત્પુરુષને ઓળખ્યા નથી એટલું ભાવ સત્સંગની અંદર જે તીવ્રપણે આવવો જોઈએ, તીવ્ર રસથી જે સત્સમાગમ થવો જોઈએ એવો પ્રકાર નથી થયો. એટલે પછી પણ જ્યાં સંયોગ બદલાય છે એટલે પરિણામ પણ બદલવા લાગી જાય છે એવું થાય છે. કેટલી આશ્રય ભક્તિ બતાવી છે, એકદમ દૃષ્ટિની ઉગ્રતા હોવા છતાં ભક્તિના પરિણામ એવા થયા છે કે સોનગઢના એક ધૂળ માટે પણ તડપું છો. અહીંયા સોનગઢ કે ધૂલી કે લીએ ભી યહાં તડપ ના હોતા હૈ, તડપું છું, ધૂળ માટે તડપું છું. ધૂળની કાંઈ જરૂર નથી, પણ એટલો ગુરુ જ્યાં ગુરુદેવ બિરાજે છે એ ભૂમિનો એટલો મહિમા કર્યો છે, એટલી ભક્તિ કરી છે. એટલી આશ્રય ભક્તિ વિયોગમાં જેને આત્મહિતની તીવ્ર વૃત્તિ રહે છે, આત્મહિતના પરિણામ જેને તીવ્ર છે એને એ પ્રકાર સહેજે સહેજે આવી જાય છે ને એ પ્રકાર સહેજે આવવાથી બીજા જે સંસાર તરફના મમત્વ ભાવના આસક્તિના જે પરિણામ છે એ પરિણામ રોકાઈ જાય છે અથવા એ પરિણામ ઉપર એનો ઘા પડે છે. દેવ ગુરુ શાસ્ત્રની સત્પુરુષની અત્યંત ભક્તિ એ સંસારના પાપના પરિણામને રોકી દે છે. ઓછામાં ઓછું એટલું બની જાય છે ત્યાં તો સહેજે સહેજે અને યોગ્યતા પ્રમાણે સહેજે સહેજે આવે છે એમ અહીંયા કેવું છે. હા, કાગળ લખતા હતા આંસુ પડી જાય છે કે ત્યાંના વિયોગમાં અમારે રહેવું પડે છે. આત્મા અહીંયા છે ને ખોળ્યું ત્યાં છે એના જેવું થઈ જાય છે. શું એટલે પરિસ્થિતિ જે પરવશ પરિસ્થિતિ છે એનું દુઃખ ઉત્પન્ન થયા વિના રહેતું નથી. સહેજે સહેજે છે તો નથી. ત્રીજો વિયોગ સ્ફૂરતો નથી, નહીં વિરહનો તાપ, તાપ લાગતો નથી વિરહનો. વિયોગનો વિકલ્પ આવતો નથી, એનો તાપ લાગતો નથી. કથા અલભ્ય તુજ પ્રેમની, અલભ્ય યોગ છે એના પ્રેમની કથા નથી. મને પોતાને નિંદે છે ને તો વિષ્ણુરામાં, નહીં તેનો પરિતાપ અને એનો પણ મને દુઃખ નથી, એનો પણ મને ખેદ નથી એમ કરીને વિશેષ કરીને પોતાના કસાય રસને ગાળી નાખે એવા એ દોરા છે. કસાય નહીં, એનો રસ ગાળી નાખે એવો વિષય છે. એમ જ હોય, એનો સ્વભાવ એવો છે. સાચો પ્રેમ હોય, સાચી ભક્તિ હોય તો સંયોગમાં કરતાં વિયોગમાં ડબલ થાય અને પાછો સંયોગમાં આવે ત્યારે એથી ડબલ થાય, ઘટવાનો પ્રશ્ન નથી. એ સંયોગાધીન વૃત્તિ નથી, એ ઉપાદાનની વૃત્તિ છે. ખરેખર બતાવવા માટે નિમિત્તથી એને દર્શાવવી પડે છે. મૂળ વિષય તો એ ઉપાદાનનો છે કે એનું ઉપાદાન કેવું તૈયાર થયું છે એમ કેવું છે. એ રીતે મુમુક્ષુ જીવે પોતે સત્સંગના સંયોગમાં ને વિયોગમાં પરિણામમાં કેવી રીતે આવે છે એની મેળવણી અને મીંઢવણી કરવા જેવો વિષય છે આ પત્રથી. ચારસો ને અઠ્ઠાણું શ્રી ત્રિભુવન આદિ યોગ વાશિષ્ઠ વાંચવામાં હરકત નથી. યોગ વાશિષ્ઠ ગ્રંથ જૈન સંપ્રદાયનો નથી, અન્ય સંપ્રદાયનો છે, હિન્દુ સંપ્રદાયનો. વશિષ્ઠ એ રામચંદ્રજીના ગુરુ હતા. આમ તો રામચંદ્રજીનો ઇતિહાસ બંને સંપ્રદાયમાં જુદો જુદો છે. જૈન સંપ્રદાયમાં રામચંદ્રજીનો ઇતિહાસ એક ક્ષાયક ચરમ શરીરી સમ્યક દ્રષ્ટિ તરીકેનું એમનું જીવન ચરિત્ર છે. ચરમ શરીરી હોવાથી તદભવી મોક્ષગામી છે, મોક્ષમાં વધાર્યા છે. અત્યારે સિદ્ધાલયમાં એમનો આત્મા બિરાજમાન છે. અન્ય મતના સંપ્રદાય અનુસાર એમની કથા એવી છે કે જે જગતનો નિયંતા જે ઈશ્વર છે, જગતનો કરતા જે સૃષ્ટિનો કરતા જે ઈશ્વર છે, એ ઈશ્વર 24 અવતાર દરેક યુગમાં ધારણ કરે છે અને એમાંનો આ એક અવતાર છે. આપણે 24 તીર્થંકર લીધો, આંકડો તો પકડ્યો એનો એ, અને આપણે એને ભગવાન કહ્યા તો કે આ પણ ભગવાન જ છે, 24 એ 24 ભગવાન છે. એટલે એમને એક ઈશ્વરના અવતાર તરીકે ગણીને એ રીતે જીવન ચરિત્ર ચાલ્યું છે. એ સંપ્રદાયની અંદર અમુક પાત્રો તો એના એ છે, એમના ગુરુ શ્રી વશિષ્ઠ હતા એ પણ એ છે, અહીંયા પણ એ છે, ત્યાં પણ એ છે. એના ઉપરનું એક વૈરાગ્ય બોધક શાસ્ત્ર છે, મુખ્યપણે જેમાં વૈરાગ્યનો બોધ છે, એ શાસ્ત્રનું નામ યોગ વાશિષ્ઠ એ શાસ્ત્રનું નામ આપ્યું છે. વાંચવામાં હરકત નથી એમ કહ્યું છે. આત્મહિતની મુખ્યતામાં કોઈ પણ ગ્રંથ વાંચે તો એમાં અન્ય મતના હેતુથી અન્ય મતનો છે માટે નુકસાન કરે છે એ પ્રશ્ન નથી રહેતો. જે જીવને વૈરાગ્ય પ્રિય છે એને વૈરાગ્ય બોધક કોઈ પણ શાસ્ત્ર વાંચતા પોતાની વૈરાગ્ય વૃત્તિ વિશેષ આવિર્ભૂત થાય છે. એટલે કહ્યું કે વાંચવામાં વાંધો નથી. ખાસ કરીને શ્રીમદજીની જે કાર્ય પદ્ધતિ છે અથવા મુમુક્ષુઓને જે માર્ગદર્શન છે એ માર્ગદર્શન એમણે એવું આપ્યું છે કે પહેલાં સારી રીતે જીવ વૈરાગ્ય ઉપશમમાં આવે, પછી એને સિદ્ધાંત બોધ વિષયક ઉપદેશ આપવો. જ્યાં સુધી એમ ન લાગે ત્યાં સુધી એને વધુમાં વધુ વૈરાગ ઉપશમ બાજુએ દોરી જાય છે. લલ્લુજી જેવા ત્યાગી હતા, સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ થયેલા હતા, તો પણ એમને એમનામાં વૈરાગ ઓછો જોયો છે. વૈરાગ એટલે કોઈ દીક્ષા લીધી માટે વૈરાગ નથી, પણ વૃત્તિમાં નિરસતા કેવી રીતે આવે છે. સાધુ હોય પણ ખાવા પીવામાં તીવ્ર રસથી આહાર લેતા હોય, કહેવાતા સાધુ દશામાં તો તીવ્રતા આવવાનો પ્રશ્ન જ નથી, પણ જે સાધુ સંપ્રદાયના કહેવાતો પણ આહાર લીએ ત્યારે ગૃહસ્થી કરતાં પણ વધારે રસ લેતા હોય, ઇષ્ટનિષ્ઠ પણ થતું હોય, આ સારું છે ને આ સારું નથી, આ વધારે સારું છે ને આ સારું નથી, તો ત્યાં ત્યાગ વૈરાગ નથી. ખરેખર ત્યાં ત્યાગ વૈરાગ નથી, બાહ્ય ત્યાગ કર્યો છે માટે વૈરાગ્ય છે એવો વૈરાગ્યનો આંક નથી. વૈરાગ્યનો આંક પરિણામની નિરસ્તા ઉપર છે. એટલે એમને પણ એ ત્યાગ વૈરાગના ગ્રંથો વંચાવે છે કે તમે યોગ વાશિષ્ઠ વાંચો, વિચાર સાગર તમે વાંચો, ફલાણું વાંચો, એમ કરે છે. યોગ વાશિષ્ઠ વાંચવામાં હરકત નથી. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગ્રહ જેવું ક્ષણે ક્ષણે ભાષા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. મુમુક્ષુતાના અનેક લક્ષણો છે એમાંનું આ એક મુખ્ય લક્ષણ છે કે આ સંસારનું સ્વરૂપ જેલ જેવું છે, કારાગ્રહ એટલે બંદી ખાનું, જેલમાં નાખ્યો હોય એને એ જેલખાના પ્રત્યે કેટલી પ્રીતિ આવે, સારી ઓરડી મળી હવે અહીંયા જ રહેવું છે એવું જેલમાં ગયા પછી કોઈ વિચારે તો એ જેટલું મૂર્ખતા ભરેલું છે એટલું જીવ અહીંયા આ પર્યાયમાં આવીને એવું કરે છે. આ જેલ મને બહુ સારી મળી, આ મકાન સારું મળ્યું, આ દેહનું ખોળિયું સારું મળ્યું, શું અને આ બીજા મારા સગાવાલા બધા બીજા જેલમાં જ પીડ્યા છે ને, એ બધા જેલખાનામાં જ છે. જેલમાં જઈને જેમ બીજા કેદીઓને નો સહવાસ એને ગમી જાય એમ એને આ ગમી જાય છે, એવી મૂર્ખતા છે એમ કે છે. એને જેલખાનું દેખાતું જ નથી, એને સંસાર કારાગ્રહ લાગતો નથી, એટલે એને એ બધું સારું સારું લાગે છે. આ સારું વેચણી કરે બહુ બધું, આ સારું નહીં તે છોડી દેવું, સારું હોય તે લઈ લેવું. એ પ્રકારે જ્યાં પરિણમન થાય છે ત્યાં એને બંદીખાનું છે, કારાગ્રહ છે એવું લાગતું નથી, પણ એ સંસાર ઉપાસ, સંસારને પ્રીતિથી કરીને સ્પષ્ટ પ્રીતિથી તે ઉપાસે છે. ઉપાસે છે એટલે વૃદ્ધિગત કરે છે, સંસાર સંબંધીના પરિણામને એ તીવ્ર રસે કરીને વૃદ્ધિગત કરે છે. એ મુમુક્ષુનું લક્ષણ નથી. મુમુક્ષુ એવા હોય નહીં એમ કહેવું છે, અને એવા હોય તો એ મુમુક્ષુ નથી આમ કહે છે. મુમુક્ષુ મંડળમાં લવાજમ ભરે માટે મુમુક્ષુ થાય કે ન થાય, તે દર્શન કરવા આવે માટે મુમુક્ષુ થાય કે ન થાય, વાંચનમાં બરાબર નિયમિત આવે માટે મુમુક્ષુ થાય કે ન થાય, એ પ્રશ્ન નથી. વારંવાર એને દિવસમાં અનેક વાર એમ લાગે કે ક્યાં આવી પડ્યો આ બંધનમાં, છૂટવું છૂટવું જ એને થતું હોય, એને રાહ જોતો હોય કે નહીં, સજા પડી હોય કે ભાઈ 2 વર્ષની જેલ નાખવાને, તો રાહ જોતો હોય કરે, એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. કેવી ભાષા કેવી કરે છે, આ વ્યાખ્યા બાંધે છે, પરિભાષા કરે છે મુમુક્ષુતાની. હોશથી ઉત્સાહથી સંસારની અંદર રાજા કરે, બહુ સારું થયું, બહુ અનુકૂળતાઓ થઈ, સારી અનુકૂળતાઓ રહીએ છે, આપણે કાંઈ વાંધો આવતો નથી, એ મુમુક્ષુતાનું કોઈ લક્ષણ નથી આમ કહે છે. મેળવવા જેવું છે આ બધું. વિચાર કરે તો એમ લાગે કે જાણે હું મુમુક્ષુ જ. એવું લાગે, ખરી વાત છે. યોગ વાશિષ્ઠાદિ જે ગ્રંથ તે કારણના પોષક છે. કેવા કારણના પોષક છે, કે આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગ્રહ જેવું વારંવાર ભાષા કરે, એવો જે વૈરાગ્ય સંસાર પ્રત્યેનો, એવા કારણના એ પોષક ગ્રંથ છે. એમને દલ્લુજીને યોગ વાશિષ્ઠ વાંચવા માટે ભલામણ કરી છે. વાંચો તમે, ખ્યાલ આવે કે અંદર અન્ય મતમાં કેટલો વૈરાગ છે, એ લોકો કેટલી વૈરાગની વાતો કરે છે. તમે તો તીર્થંકર દેવના સંપ્રદાયમાં છો, જગતનો અલૌકિક એ તો બધા લૌકિક ધર્મમાં જાય છે, અલૌકિક ધર્મનો આ સંપ્રદાય છે એના તો ત્યાગ વૈરાગ એ પણ અલૌકિક હોય, પણ એ જોતા નથી ત્યારે એમ કહે છે બોલાનું તો જુઓ. શું એમ કોઈ માણસ તકરાર કરે, શું અને એવી તકરાર કરે કે જે નીચેના કોળી વાગરી જેવી તકરાર ન કરે એવી તકરાર કરે, ત્યારે એને એમ કહેવું પડે જો પણ એવું તો એ કરતા નથી, તમે ક્યાં આવું કરો એમ. અન્ય મતના વૈરાગના ગ્રંથો વાંચવા માટે ભલામણ કરે છે, વૈરાગ દેખાતો નથી એમને. શું એ જુઓ જુઓ કે ત્યાં પણ આવી વાત લખી છે, તમારામાં તો ઘણી ઊંચી વાત છે પણ એ ન સમજાય અને એનું આકર્ષણ ન હોય તો ત્યાંથી પણ પકડાવે છે કે ચાલો નીચેની વાતે સમજી શકે છે, એથી નીચેની વાત સમજે છે, એથી નીચેની વાત સમજે છે એમ પકડાવવું પડે. બગડો નું આવડતો હોય તો એકડો શીખડાવે ને એકડો નું આવડતો હોય તો મીંડું કરતા શીખડાવે, એના જેવી વાત છે. પ્રયાગ ઉપર અલ્હાબાદમાં
સાંજે બીજી ચીજ ના આવે તો આ શું,
આખરેમાં છે. જે શાક સવારે કર્યું હોય એનું એ સાંજે નહીં બનાવવાનું, રોજ જુદું જુદું હોવું જોઈએ. કાલે ખાધું નહીં, આજે હોવું જોઈએ, ને હવાર વાળું સાંજે હોવું જોઈએ. એ તો એ બાર બાર વર્ષ સુધી એક ચીજ ખાય. સામાન્ય જે મનના પરિણામ દ્રઢ હોવા જોઈએ એવા પણ તેના પરિણામ ન હોય. મોક્ષતા તો કઈ સહેલી પડી નથી. યોગ વાશિષ્ઠ આદિ જે ગ્રંથ તે કારણના પોષક છે તે વિચારવામાં હરકત નથી. એવું કારણ વિચારવામાં જરાય હરકત નથી. એટલું નહીં, જૈન ગ્રંથોમાં અથવા જૈન સંપ્રદાયના જ્ઞાનીઓ મહાત્માઓ જે થાય છે એ ઘણીવાર એના દાખલા આપે છે, એની મતના દાખલા આપે, દ્રષ્ટાંત આપે કે જુઓ એમણે એને આવું કર્યું હતું, એને આવું કર્યું હતું, એને આવું કર્યું હતું, એના દાખલા આપે છે, એ પાત્રના દાખલા આપે છે. એટલે એમાં કાંઈ હરકત નથી. મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ્ય આવતા છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે, ઢીલાપણું છે, તે ટાળતા તેને અત્યંત વસમું લાગે છે. નાળનો ધબકારો ગણી દીધો છે. મૂળ વાત તો આ છે કે જીવને વૈરાગ આવ્યો હોવા છતાં પણ, કાંઈક એને વૈરાગ આવ્યો છે, ધર્મના ક્ષેત્રમાં આવ્યો છે થોડી વૈરાગ્ય વૃત્તિથી, છતાં પણ એમાં એનું અત્યંત શિથિલપણું છે. થોડો ઘણો વૈરાગ છે એટલે આ બાજુ આવે છે, પણ એમાં શિથિલપણું છે, એટલું બધું શિથિલપણું છે કે ઉડી જતા વાર લાગે નહીં. એનું અત્યંત શિથિલપણું છે, અત્યંત ઢીલાપણું છે, તે ટાળતા તેને અત્યંત વસમું લાગે છે. શરીરના રોગની ને આત્માના રોગની કોઈ પરિસ્થિતિ જેવી છે કે તીવ્ર રોગ થાય એને મંદતામાં આવતા વાર ન લાગે. 105 ડિગ્રીનો તાવ 100 ડિગ્રીએ લાવતા વાર ન આવે, પણ 99 કાઢવો એમાં ડાક્ટરનો પરસેવો ઉતરી જાય એવું છે. એમ તીવ્ર રાગી જીવને વૈરાગ આવતા વાર ન લાગે, સંસારથી ધર્મના ક્ષેત્રમાં આવતા વાર ન લાગે, મંદિરમાં આવતો થાય, શાસ્ત્રમાં આવતો થાય, બધું સહેજે સહેજે થાય, એમાં બહુ વાર નથી લાગતી, પણ અહીંયા આવ્યા પછી જે વિશેષ નિરસપણું આવવું જોઈએ ને એ જે શિથિલતા રહી ગઈ એ ટળવી જોઈએ, એ કાઢતા એને વસમું લાગી જાય છે, આકરું લાગી જાય છે એમ કે છે. બહુ સૂક્ષ્મ વાત કરી છે આ જગ્યાએ, શું કે એ જે ત્યાગ વૈરાગ થોડો ઘણો દેખાય છે, પછી એમાં જે શિથિલપણું રહી ગયું છે એ કાઢવું છે, એ જીવને સહેલાઈથી જતો નથી, વસમું લાગી જાય છે અને આકરું લાગી જાય છે. થોડું ઘણું તો કરી લઈએ છે, પણ એના મૂળ સુધી પહોંચવું એમાં મુશ્કેલી ઊભી થાય છે. પછી એટલે બહુ ભાગ જીવો તો એવી સાધારણ દશામાં જ મનુષ્ય આયુ પૂરું કરી લે છે. ઉપર ઉપર સંતોષ મનાઈ જાય છે, એક તો એ મોટી ભૂલ છે, પણ સંતોષ ન માને તો પણ એને કાઢવું સહેલું નથી. કાઢવાનો ખ્યાલ આવે કે જે પરિસ્થિતિ આવવી જોઈએ તે સ્થિતિ આવતી નથી, તો પણ એ કાઢવું એટલું સહેલું નથી. ખ્યાલ પહોંચે તોય તે જે સંતોષ માને છે એને તો એ ખ્યાલ જ નથી કે હું ક્યાં ઊભો છું, એને તો મેં ઘણું કર્યું એમ લાગે છે. પણ જેને એમ લાગ્યું છે કે મારે ઘણું બાકી છે, એને પણ આ શિથિલપણું કાઢવું ઘણું વસમું છે એમ કેવું છે. એ વિચારવાથી અથવા પોતાની દશા સાથે મેળવવાથી એ સમજી શકાય એવો વિષય છે. તે ટાળતા તેને અત્યંત વસમો લાગે છે, ઘણો વસમો લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે. દ્રઢ નિશ્ચય કરીને એ દશાથી એકવાર પાર ઉતરી જવા જેવું છે એમ કે છે. શિથિલપણામાં શું છે કે જે મંદ પરિણામથી પણ રસ રહી જાય છે, ઉદયના કાર્યોમાં ખાવું પીવું અને બીજું જે કુટુંબિક વ્યવહાર જે કાંઈ ઉદયમાન હોય તે એની અંદર જે રસ રહી જાય છે, એ રસ રહી જાય છે, એ કાઢવો ઘણો કઠણ પડે છે, જીવને આકરો લાગે છે. ગ્રંથિ ભેદ થાય ત્યાં સુધીનો જે પુરુષાર્થ છે, એ પુરુષાર્થમાં આગળ વધતા અનંતવાર જીવ પાછો પડી વળી ગયો છે અને અનંતવાર મૂંઝાઈને પાછો વળી ગયો છે એવી પરિસ્થિતિ આવી છે, અને એને રસ્તાનો ત્યાગ કરી દીધો છે. પછી જે માર્ગે એને આત્મહિતના રસ્તે જવું જોઈએ રસ્તો છોડી દીધો છે, એવું અનંતવાર કર્યું છે. આવે છે આ બાજુ, આવે છે તીર્થંકર દેવના સંપ્રદાયમાં આવે છે, ત્યાગ વિરાગ થોડો ઘણો કરે છે, પણ જે અપૂર્વ પુરુષાર્થ કરીને ગ્રંથિભેદ સુધી પહોંચવું જોઈએ, ત્યાં પહોંચવા સુધી પહોંચ્યા પહેલાં તો એ મૂંઝાય છે અને મૂંઝાઈને પાછો વળી એને માર્ગનો ત્યાગ કરી દે છે. આવું અનંતવાર બન્યું છે. અને ત્યાં સુધી એને જંપીને વળવું જોઈએ, નહીં જંપીને બેસવું ન જોઈએ તો આગળ વધે, નહીંતર ઠીક છે સારું છે કંઈક કરીએ છીએ એવું આવ્યા વગર રહેશે નહીં, અને અજંપો તીવ્ર નહીં થાય તો સામાન્ય ખટક રહ્યા કરે તો પણ એ કાંઈ કામ આગળ ચાલતો નથી. હા, ગ્રંથિ ભેદ કરવી એટલે મિથ્યાત્મની ગાંઠને ભેદી નાખવી. મિથ્યાત્મની ગ્રંથિ છે, ગાંઠ છે, એને ભેદીને શું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં આપવું. પત્ર છે તો ગાંધીજી ઉપરના એક પત્રમાં એ વાત લખે છે. ગાંધીજીના જે પત્રો છે ને 530 ને પણ કેટલામાં છે પછી?
770.
એ પહેલાનો કયો છે? 430 તો છે, પણ 530 નો એ સિવાયનો કયો છે? 567. 570 જોઈએ. એમાં છે 570 માં છે, પાનું 453. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. શું થાય છે? અનિત્ય એવા પદાર્થો પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું જે ત્રિકાળી અસ્તિત્વ છે, નિત્યત્વ છે, શાશ્વતપણું છે, અવ્યાબાધપણું છે અને આત્મામાં જે સુખ ભર્યું છે એનું ભાન થતું નથી. તેની મોહ બુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, એ મોહ બુદ્ધિમાં એટલું બધું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે તેનો વિવેક કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે. એ મોહ કરતાં દુઃખ છે, એ પરિવાર આદિનો જે કાંઈ મોહ છે એમાં દુઃખ છે અને ઘણું દુઃખ છે. કેમ કે સંયોગનો વિયોગ તો થવાનો છે, તો એનો વિવેક કરવા જતાં મૂંઝાઈ જાય છે જે. અરે રે, આ બધી મમતા છોડી દેવી પડશે, લાગણી છોડી દેવી પડશે, મારાપણું છોડી દેવું પડશે, આ મારા જ નથી એમ માનવું પડશે, એને મૂંઝાઈને પાછું વળવું પડે છે. અને તે મૂળ ગ્રંથિ છેદવાનો વખત આવતા પહેલાં, એવી દર્શન મોહની ગ્રંથિ છેદવાનો વખત આવે એ પહેલાં તો, કેમ કે કાંઈક તો એ શાસ્ત્ર આદિ વાંચે છે, ત્યાગ વિરાગ કરે છે, પણ મોહ ગ્રંથિ છેદવાનો વખત આવતા પહેલાં તો વિવેક છોડી દેવાનો યોગ પૂર્વે ઘણી વાર બીનો છે, પાછો વળી ગયો છે. માર્ગે પહોંચે, માર્ગને પ્રાપ્ત કરે એ પહેલાં એ પાછો વળી ગયો છે. કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરીને, જો સત્સંગ, સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં, એટલે ઘણો પણ પુરુષાર્થ કરવાની જરૂર છે, પરિશ્રમ કરવાની જરૂર છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈને સ્વરૂપ આવિર્ભાવ થાય છે. ત્યાં સુધી પહોંચવું જોઈએ, ત્યાં સુધી પરિશ્રમ બરાબર કરવો જોઈએ. એમ કહેવું ગાંધીજીને લખ્યું છે બરાબર. અત્યારે તો હિન્દુસ્તાનમાં ગાંધીજીના બુદ્ધિમત્તા માટે લોકોને વિશ્વાસ છે કે અંગ્રેજ જેવી સલ્તનત, અંગ્રેજ સલ્તનતને જેણે પરાભવ આપ્યો, એમાં તો કેટલા બીજા પણ સંયોગી કારણો એ લોકોના હતા, એમની નબળાઈ વધી ગઈ હતી વિશ્વયુદ્ધને કારણે, એ લોકો નબળા પડી ગયા હતા અને આપણે જોર કર્યું, બે વાત ભેગી થઈ ગઈ, નહીંતર તો એ લોકોએ પણ દમન કરીને કચડી નાખવામાં કાંઈ બાકી રાખી નહોતી. પણ બહુ નબળા પડ્યા હતા ને પછી એમ જોયું કે હવે જુવાળ બહુ મોટો થઈ ગયો છે ને જાગૃત થઈ ગયા છે લોકો, બધાને મારીને તો રાત થશે નહીં, વળી એ જાજા છે ને આપણે થોડા છે, જ્યાં સુધી લશ્કર કાબૂમાં છે ત્યાં સુધી ઠીક છે, પણ જેથી લશ્કરમાં જાગૃતિ આવી કે આ તો આપણું ભારત છે, તેથી પછી ઓલા શું કરે, તેના ઘરે કોઈ પહોંચી ન શકે. એટલે ડાપણ વાપરીને છોડી દીધું. જસ લખાયેલો હતો ગાંધીજીના ફાળે, એટલે જસ ગયો એમને. પણ અવશ્ય એ બુદ્ધિશાળી માણસ હતા, એમાં કોઈ સવાલ નથી, કેમ કે રાજકારણમાં તો કોઈ બુદ્ધિની વિચક્ષણતા વગર તો કામ આવતું નથી, અનેક જાતના નિર્ણયો લેવા પડે છે. પણ એ મૂંઝાતા હતા ક્યારેક, ત્યારે એમના ના ખ્યાલમાં કોઈ વિશેષ બુદ્ધિ પ્રતિભા હતી તો એ શ્રીમદજી હતા. મારે પણ કંઈક શીખવું હોય, સમજવું હોય તો આની પાસેથી સમજાય એવું છે, પૂછવાનું એક ઠેકાણું એને હતા. તો આત્મકથામાં લે મારા ગુરુના સ્થાને હતા એમ. રાજકારણનો તીવ્ર રસ હતો એટલે આત્મહિત ઉપર એમનું લક્ષ, જેટલું જવું જોઈએ એટલું નથી ગયું, પરિસ્થિતિ ઉભી રહી ગઈ. ખરી વાત છે, એ બધું એકનું એક છે, બીજું કાંઈ નથી, એકનું એક છે. એ બધા સંસાર તો સંસાર જ છે, પછી રાજકારણ એ સંસાર છે અને વ્યાપાર આદિ પણ સંસાર છે, અથવા હે વેપાર છોડીને બેઠા હોય પણ આત્મહિત ન સાધે ને પછી જે કાંઈ પરિણામ વગરનો તો જીવ નથી, બાકીના જે પરિણામ છે એ બધો સંસાર જ છે. એટલે તો ગુરુદેવે શુભ ઉપર વધારે ભાર દીધો છે, શુભનો નિષેધ કરવામાં શા માટે ભાર દીધો, કે એ પણ સહેલાઈથી કરે છે જીવ, મૂકી દો વેપાર, મૂકી દો કુટુંબ, બેસી જાઓ સોનગઢમાં જઈને, શું એથી કોઈ ત્યાં બેસી જાય માટે પરિણામ સારા થઈ જાય એવો તો કોઈ સિદ્ધાંત નથી ને નિયમ નથી. સદગતિ થવાની શક્યતા ઓછી, એમાં એવું છે કે એક લાકડીએ હાંકીને એ નિર્ણય કરાય એવો નથી, કેમ કે દરેક જીવના ભૂતકાળના પરિણામ ઉપર ગતિનો આધાર છે. એણે જીવન દરમિયાન જે પરિણામ કર્યા છે એના ઉપર નવી ગતિને નવું આયુષ્ય બંધાય છે. તો હવે દરેક જીવના ભિન્ન ભિન્ન પરિણામ છે અને એમાં એ વિચિત્રતા એટલી છે કે શ્રેણીક મહારાજાએ ભાવલિંગી મુનિને ઉપસર્ગ કર્યો કે બહુ મોટો અપરાધ, સિદ્ધિ નરક ગતિ બાંધી, હે સાતમી નારકી બાંધી હતી. પરિણામ ફરે છે, ગતિ ન ફરી, આવી ગયા પહેલી સુધી, એટલો બધો ફેર થાય છે પરિણામની અંદર. હા, એટલે આમાં શું છે કે એક આયુષ્યનો વિષય એવો નથી કે એક જ એની અંદર નિયમ લાગુ પાડી શકાય, એક લાકડીએ બધાના આયુષ્યનો નિર્ણય કરી શકાય એવો નથી. એમાં તો વ્યક્તિગત રીતે દરેકના પરિણામનો ઇતિહાસ તપાસ્યા વિના કાંઈ નિર્ણય કરી શકાય એવો નથી, એવી વિચિત્રતા છે કર્મના પરિણામોની, એવી વિચિત્રતા છે કે એ વિષય થોડો વધારે ગહન છે અને બહુ લાંબુ ગણિત છે, બહુ ઝીણું સૂક્ષ્મ ગણિત છે એની અંદર.
પરિણામ
હા, જાગૃતિ રાખવી જ જોઈએ. આત્માના હિત અને અહિતના વિષયમાં જાગૃતિ રાખવી જ જોઈએ. વસમું લાગે એટલે એકદમ એને કઠિન લાગે છે. વસમું લાગે તમારે શું છે, કોઈને દર્દ હોય, દર્દ તીવ્ર થઈ જાય, શું અસહ્ય અસહ્ય થઈ જાય, એટલે હા હા વસમું એ તો બહુ આકરું લાગે, બહુ દુઃખદાયક લાગે એને. એકદમ એને એટલું બધું કઠણ લાગે કે એને પોતે અશક્ત છે એના માટે, એવું લાગે જાય. એમાં જે શિથિલપણું છે ને, તીવ્રપણું તો છૂટે છે જીવને, પણ જે શિથિલ પરિણામમાં જે આવે છે એ શિથિલપણું છોડવું એ ઘણું વસમું લાગે છે. બહુ ભાગ તો જીવ પાછો વળી જાય છે, ગ્રંથિભેદ થયા પહેલાં જીવ પાછો વળી જાય છે, માર્ગ છોડી દે છે. આ જગ્યાએ એમને નાડ પકડી છે આ વિષય. તીવ્રતામાંથી મંદતામાં આવવા વાળા ઘણા જીવો, પણ પછી જે શિથિલપણું છોડવું છે એ પાણી ઉતરી જાય એવો વિષય છે. પુરુષાર્થ એટલો જબરદસ્ત હોય ત્યારે મટે છે, ત્યાં સુધી એવા પરિણામ જાતા નથી. એમ છે એવું બને છે ને, આ રંગના ડાઘ નથી પડતા, કોઈ શાઈ ઢોળાઈ ગયું હોય, કોઈ ચાનો એના ઉપર ડાઘ કાઢવાના પદાર્થોથી એને ધોવામાં આવે, ઝાંખો થઈ જાય, એ ઝાંખો ન નીકળે. તીવ્રતામાંથી ડાઘ મંદ થઈ જાય, પણ પછી એ ઝાંખો ડાઘ મહેનત કરી કરીને કરે, જલ્દી નીકળતો નથી. એ કુદરતી વસ્તુ છે. એમ ક્રોનિક રોગમાં એવું છે, તીવ્ર રોગ મટે એને એક્યુટ કહે છે, એક્યુટ ડિસીઝ કહે છે, પણ ક્રોનિક પોઝિશનમાં આવી ગયો પછી પાણી ઉતરી જાય. એ રોગ ઉતરતા કાઢતા તો ડાક્ટરને પરસેવો ઉતરી જાય, એવી એક કુદરતી પરિસ્થિતિ હોય છે. એમ અહીંયા પણ મુમુક્ષુતામાં પણ એ છે. તીવ્રતામાંથી મંદતામાં આવવું સહેલું છે, એ શિથિલપણું જે મંદતામાં રહી ગયું એ કાઢવું અઘરું છે, ઘણું અઘરું છે. કે જેને ટાળતા અત્યંત વસમું લાગી જાય, શું નથી કહેતા, આવો દર્દ વધી જાય, ભાઈ આજ તો બહુ વસમું લાગી ગયું છે એમને, શું એટલે ઘણી વેદનામાં આવી ગયા હોય, એવી કઠણ પરિસ્થિતિમાં આવી ગયા હોય, બહુ ઘરગથ્થુ ભાષા વાપરી છે. પણ છતાં પણ ગમે તે પ્રકારે એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે. આવો નિર્ણય કરવો જોઈએ, દ્રઢ નિશ્ચય કરવો જોઈએ કે ટાળવું જ છે, ટાળ્યા વગર રહેવું નથી, ત્યાં સુધી જંપીને બેસવું નથી. એવો એક અજંપો ઊભો થાય તો ન ટળે એવું કાંઈ નથી, અશક્ય નથી, પણ શિથિલપણું રાખે તો શિથિલપણું ટળે એવું નથી. એમ કેમ